એકત્ર જ્ઞાન ગોષ્ઠી. અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું ફરી સ્વાગત છે. આપણી આ જ્ઞાનગોષ્ઠીનો હેતુ એમ કે એ જ છે કે મહત્ત્વના પુસ્તકો અને વિચારોના ઊંડાણમાં જઈને એમાંથી શું કહેવાય કામનું જ્ઞાન અને સમજણ બહાર લાવીએ, ટૂંકમાં પણ સચોટ રીતે.
હા, અને આજે આપણે જે પુસ્તકની વાત કરવા જઈ રહ્યા છીએ એ તો ખરેખર રાજકીય વિચારના ઇતિહાસમાં એક મોટો પડાવ છે. મોન્ટેસ્ક્યુનું ધ સ્પિરિટ ઓફ લોઝ, એટલે કે કાયદાનો આત્મા. આ પુસ્તકે તો દુનિયાભરની સરકારો પર, બંધારણો પર આમ ઊંડી અસર છોડી છે.
ખરેખર, અને જુઓને, સદીઓ વીતી ગઈ પણ એની અસર ઓછી નથી થઈ. આજે આપણે જે લોકશાહી જોઈએ છીએ એમાં જે પેલો સત્તાના વિભાજનનો સિદ્ધાંત છે ને,
હા હા, સેપરેશન ઓફ પાવર્સ,
બરાબર, એના મૂળ તો આપણને આ પુસ્તકમાં જ જોવા મળે છે. આ પુસ્તક આપણને સમજાવે છે કે કાયદા એટલે ખાલી કાગળ પર લખેલા નિયમો નથી, એ તો સમાજની સંસ્કૃતિ, એની ભૂગોળ, એનું અર્થતંત્ર, એ બધું કેવી રીતે જોડાયેલું છે એ સમજાવે છે.
બિલકુલ, એટલે જ આ પુસ્તક ખાલી ઇતિહાસનો વિષય નથી પણ આજે પણ આપણા વર્તમાનને સમજવા માટે એટલું જ ઉપયોગી છે. ચાલો ત્યારે આ પુસ્તક અને એના લેખક વિશે થોડી વધુ વાત કરીએ. લેખકનું નામ તો આમ લાંબુ છે, ચાર્લ્સ લુઇસ ધ સેકુન્ડાટ બેરોન ધ લા બ્રેડ એટ ધ મોન્ટેસ્ક્યુ, પણ આપણે સૌ એમને મોન્ટેસ્ક્યુ તરીકે જ ઓળખીએ છીએ. એમનો સમયગાળો હતો 1689 થી 1755, ફ્રાન્સના હતા અને એ સમયના શું કહેવાય પ્રબુદ્ધ યુગના મોટા વિચારક, ઇતિહાસકાર, રાજકીય ચિંતક.
અને એમની જે પૃષ્ઠભૂમિ હતી એ પણ જાણવા જેવી છે. ફ્રાન્સના એક ઉમરાવ પરિવારમાંથી હતા, પણ ખાલી ઉમરાવ નહોતા, એમણે કાયદાનો અભ્યાસ કરેલો. અને પેલી બોડેક્સની સંસદ હતી ને, જે એક પ્રકારની કોર્ટ અને વહીવટી સંસ્થા જેવું કામ કરતી,
હા, પાર્લામેન્ટ ઓફ બોડેક્સ,
એના તેઓ પ્રમુખ પણ રહેલા, એટલે એમને કાયદા અને શાસનનો સીધો વ્યવહારુ અનુભવ હતો.
અને આ જ વાત મતલબ એમના વિચારોને ખાસ બનાવે છે. જો એક બાજુ ઉમરાવ તરીકે સમાજની ઊંડી સમજ અને બીજી બાજુ ન્યાયાધીશ તરીકે કાયદાનો અનુભવ, એટલે એમના વિચારો ખાલી થિયરી નહોતી. એમણે આખા યુરોપનો પ્રવાસ કર્યો, ખાસ તો ઇંગ્લેન્ડ ગયા, ત્યાંની બંધારણીય વ્યવસ્થા જોઈ અને એના આધારે તુલનાત્મક અભ્યાસ કર્યો. અમૂર્ત સિદ્ધાંતો કરતા અનુભવ પર વધુ ભાર મૂક્યો.
એટલે થિયરી અને પ્રેક્ટિસ બંનેનો સંગમ.
આ અનુભવો અને અભ્યાસમાંથી જ કદાચ આ કાયદાનો આત્મા જેવો મોટો ગ્રંથ રચાયો હશે.
તો પછી આ પુસ્તક કહેવા શું માંગે છે, એનો મુખ્ય સાર શું છે? આમ તો મોન્ટેસ્ક્યુ એવું કહે છે કે કાયદા કોઈ રાજા કે શાસકની મરજીથી નથી બનતા, એ તો જે તે સમાજનો જે સ્વભાવ હોય, એની ભૌગોલિક પરિસ્થિતિ, એની સંસ્કૃતિ, એનો ઇતિહાસ, આ બધું ભેગું થઈને જે બને ને, એમાંથી કાયદા જન્મે છે. દરેક કાયદા પાછળ એક આત્મા હોય છે, એક સ્પિરિટ, એને સમજવો પડે.
બરાબર, પુસ્તકનો હેતુ જ એમ કહી શકાય કે સરકાર અને સમાજનું એક વિજ્ઞાન બનાવવાનો હતો. એ દેખાડવા માંગતા હતા કે કાયદા કોઈ એમ જ નથી બની જતા, એ સમાજની પરિસ્થિતિઓનું જ પરિણામ છે અને એટલે જ કોઈ એક જ શાસન પ્રણાલી બધા માટે શ્રેષ્ઠ ના હોઈ શકે. દરેક સમાજને કઈ વ્યવસ્થા માફક આવશે એ તો એના પોતાના આત્મા પર આધાર રાખે છે.
અને આ બધી ચર્ચા શા માટે? એમનો મુખ્ય ધ્યેય શું હતો? એમનો એક મોટો હેતુ હતો કે ભાઈ, રાજકીય સ્વતંત્રતા કેવી રીતે ટકાવી રાખવી અને તાનાશાહી, જેને એ ડેસ્પોટિઝમ કહે છે, એનાથી કેવી રીતે બચવું, એના સિદ્ધાંતો શોધવા. અને સ્વતંત્રતા એટલે શું? એમના મતે નાગરિકના મનમાં સુરક્ષાની ભાવના.
અને આ માટે એમણે કેટલું વિશાળ કામ કર્યું છે. પ્રાચીન ગ્રીસ, રોમથી માંડીને એમના સમયના યુરોપના દેશો સુધી બધી શાસન પ્રણાલીઓનો અભ્યાસ કર્યો. આબોહવા, જમીન, વેપાર, ધર્મ, રિવાજો, આ બધું કાયદા અને શાસનને કેવી રીતે અસર કરે છે એને ઊંડાણપૂર્વક ચર્ચા કરી. એટલે જ આ પુસ્તક ખાલી પંડિતો માટે નહીં પણ શાસકો માટે, નીતિ ઘડનારાઓ માટે પણ એટલું જ મહત્વનું બન્યું.
ચાલો હવે આ મોટા પુસ્તકના કેટલાક મુખ્ય વિચારોમાં થોડા ઊંડા ઉતરીએ. મૂળ તો એ 31 ભાગ છે પણ આપણે એને વિષય પ્રમાણે સમજીએ. શરૂઆત કરીએ સરકારના પાયાથી. મોન્ટેસ્ક્યુ કયા મુખ્ય પ્રકારો ગણાવે છે સરકારના અને એની પાછળ કયો સિદ્ધાંત કામ કરે છે?
હા, આ બહુ મહત્વનું છે. એમણે મુખ્ય ત્રણ પ્રકારની સરકારો ઓળખાવી અને દરેકની પાછળ એક ચાલક સિદ્ધાંત હોય છે. પહેલું ગણતંત્ર. આ લોકશાહી પણ હોઈ શકે, કુલીનશાહી પણ એનો મુખ્ય આધાર છે સદ્ગુણ, વર્ચ્યુ. અહીં સદ્ગુણ એટલે ખાલી નૈતિકતા નહીં, પણ દેશ માટે પ્રેમ, સમાનતાની ભાવના અને જાહેર હિત માટે પોતાનો સ્વાર્થ જતો કરવાની તૈયારી.
અચ્છા, એટલે દેશભક્તિ અને સમાનતા જેવી વાત.
હા. બીજું રાજાશાહી, મોનાર્કી, જેમાં રાજા હોય પણ કાયદા પ્રમાણે શાસન કરે અને ઉમરાઓ જેવી મધ્યસ્થી સંસ્થાઓ હોય. એનો સિદ્ધાંત છે સન્માન, ઓનર, એટલે કે પદ, પ્રતિષ્ઠા, નામના મેળવવાની ઈચ્છા. આ ઈચ્છા લોકોને કામ કરવા પ્રેરે છે.
અને ત્રીજું
તાનાશાહી, ડિસ્પોટિઝમ, જ્યાં શાસક પોતાની મરજી મુજબ કોઈ કાયદા વગર રાજ કરે અને એનો આધાર છે ફક્ત ભય,
ફિયર.
લોકો બીક ના મારે આજ બધું માને.
બાપ રે, એટલે સરકાર ખાલી કાયદાથી નથી ચાલતી, એની પાછળ એક મનોવૈજ્ઞાનિક બળ પણ હોય છે. કાં તો સદ્ગુણ, કાં તો સન્માન, કાં તો પછી ડર.
અને મોન્ટેસ્ક્યુ એમ પણ કહે છે કે શિક્ષણ, કાયદા, સ્ત્રીઓનું સ્થાન, વૈભવ, આ બધું પણ એ મૂળ સિદ્ધાંત સાથે જોડાયું છે. અને જ્યારે એ સિદ્ધાંત જ ખતમ થઈ જાય, મતલબ ગણતંત્રમાંથી સદ્ગુણ જાય, રાજાશાહીમાંથી સન્માન જાય,
ત્યારે એ સરકારનું પતન શરૂ થઈ જાય.
બરાબર,
એનો પાયો જ તૂટી પડે.
આ તો બહુ ઊંડી વાત કહી.
બિલકુલ.
હવે આવીએ એમના સૌથી જાણીતા વિચાર પર, રાજકીય સ્વતંત્રતા અને સત્તાનું વિભાજન.
પહેલા તો મોન્ટેસ્ક્યુ માટે રાજકીય સ્વતંત્રતા એટલે શું એ બહુ સરસ કહે છે. સ્વતંત્રતા એટલે મનમાં એવી શાંતિ હોવી કે મને કશું નહીં થાય, હું સુરક્ષિત છું. આ કોઈ કાયદાની કલમ નથી, આ એક અહેસાસ છે. અને આવો અહેસાસ ક્યારે થાય? જ્યારે શાસન મર્યાદિત હોય, બેફામ નહીં. અને આ મર્યાદા ક્યાંથી આવે? ત્યાં જ પેલો એમનો મુખ્ય સિદ્ધાંત આવે, ખરું ને?
સત્તાનું વિભાજન.
એકદમ સાચું. એમનું સૂત્ર જ હતું, સત્તા જ સત્તાને રોકવી જોઈએ. પાવર શુડ બી અ ચેક ટુ પાવર. કેમ? કારણ કે માણસનો સ્વભાવ છે, સત્તા મળે એટલે એનો દુરુપયોગ કરવાનું મન થાય. એટલે બધી સત્તા કોઈ એક જ વ્યક્તિ કે સંસ્થાના હાથમાં ના હોવી જોઈએ. એમણે ઇંગ્લેન્ડની સિસ્ટમ જોઈને કહ્યું કે સરકારના ત્રણ મુખ્ય કામ છે, કાયદો બનાવવો, ધારાસભા, લેજિસ્લેટિવ, કાયદાનો અમલ કરવો, કારોબારી, એક્ઝિક્યુટિવ, અને ન્યાય કરવો, ન્યાયતંત્ર, જ્યુડિશિયલ. આ ત્રણેય કામ અલગ અલગ સંસ્થાઓ પાસે હોવા જોઈએ.
એટલે એકબીજા પર નજર રાખે.
હા, એકબીજાને બેલેન્સ કરે, એકબીજા પર અંકુશ રાખે. આ જ છે ચેક્સ એન્ડ બેલેન્સીસનો આખો ખ્યાલ. અને આ સિદ્ધાંત તો આજે દુનિયાની મોટાભાગની લોકશાહીઓનો પાયો છે. અને એમણે એ પણ કીધું કે નાગરિકની સ્વતંત્રતા માટે સારા ફોજદારી કાયદા જરૂરી છે. જો રાજદ્રોહ જેવા કાયદા સ્પષ્ટ ન હોય, કોઈ અનામી આરોપ મૂકી શકે, ટોર્ચર કરીને ગુનો કબૂલ કરાવાય, તો નાગરિક ક્યારેય સુરક્ષિત ફીલ ન કરે. આ બધું તાનાશાહી લાવે. અને કરવેરાનું પણ એમણે કહ્યું કે બહુ વધારે કરવેરા તો ગુલામી જેવા છે. જોકે એમણે એમ પણ નોંધ્યું કે સ્વતંત્ર દેશના નાગરિકો કદાચ વધુ કર ભરી શકે, કારણ કે સ્વેચ્છાએ ભરે છે, સરકાર પર ભરોસો હોય છે.
હવે એવા પરિબળોની વાત કરીએ જે કાયદા અને સમાજને ઘડે છે. મોન્ટેસ્ક્યુએ ભૌતિક કારણો પર પણ ભાર મૂક્યો, જેમ કે આબોહવા, ભૂગોળ. જોકે પેલો એમનો આબોહવાનો સિદ્ધાંત,
હા, એ થોડો વિવાદાસ્પદ છે ને, કે ઠંડી આબોહવાના લોકો વધુ મહેનતુ, સ્વતંત્રતા પ્રિય, અને ગરમ હવામાનના લોકો થોડા આળસુ, ગુલામી તરફ ઝોકવાળા.
હા, એ વાતની આજે ઘણી ટીકા થાય છે, કારણ કે એમાં ભૌગોલિક નિયતિવાદ જેવું લાગે છે. એમ લાગે કે જાણે બધું ભૂગોળ જ નક્કી કરે છે, સંસ્કૃતિ કે માણસના પ્રયત્નોનું કોઈ મહત્વ જ નહીં.
બરાબર. પણ કદાચ એ સમય માટે એ વિચારવું પણ એક નવી વાત હતી કે આપણી આસપાસનું વાતાવરણ પણ આપણી રાજનીતિ અને સમાજ પર અસર કરી શકે છે. એનો પ્રયાસ તો એ દિશામાં હતો.
સાચી વાત. એ સિદ્ધાંતની મર્યાદાઓ છે, પણ એમનો પ્રયાસ એ સમજવાનો હતો કે સમાજ પર કયા કયા પરિબળો અસર કરે છે. અને આ જ દિશામાં એમનો બીજો એક બહુ મહત્વનો ખ્યાલ છે, રાષ્ટ્રનો સામાન્ય આત્મા, એસ્પ્રી યરરલ. આ શું છે? એ કોઈ એક વસ્તુ નથી, પણ આબોહવા, ધર્મ, કાયદા, સરકારના સિદ્ધાંતો, ઇતિહાસ, રિવાજો, રીતભાત, આ બધાનું એક જટિલ મિશ્રણ, જે એક દેશનું, એક રાષ્ટ્રનું આગવું વ્યક્તિત્વ બનાવે છે.
ઓહો, આ બહુ રસપ્રદ છે. એટલે કે દરેક દેશનો પોતાનો એક મિજાજ હોય છે, અને મોન્ટેસ્ક્યુ કહે છે કે કાયદા બનાવનારાઓએ આ આત્માને, આ મિજાજને સમજવો જોઈએ, એને માન આપવું જોઈએ. જબરદસ્તીથી કોઈ સમાજને બદલવા જશો તો નહીં ચાલે, ઉલટાનું નુકસાન થશે. આ તો તઈ સાંસ્કૃતિક સંવેદનશીલતાની વાત.
બરાબર, એકદમ. આ ઉપરાંત એમણે વ્યાપાર વાણિજ્યની પણ વાત કરી કે વેપારથી લોકોના વ્યવહાર સુધરે છે, શાંતિ વધે છે, કારણ કે દેશો એકબીજા પર આધાર રાખતા થાય છે. અને ધર્મ, ધર્મને પણ એમણે સમાજ પર અસર કરતું એક પરિબળ ગણ્યું. પણ એ સાચો છે કે ખોટો એ રીતે નહીં, પણ સમાજમાં એનું કાર્ય શું છે એ રીતે.
અને પુસ્તકના છેલ્લા ભાગોમાં એમણે રોમન અને યુરોપના જૂના સામંતશાહી કાયદાઓનો ઇતિહાસ આપ્યો છે. એ શા માટે?
એનાથી એ જ સાબિત કરવા માંગતા હતા કે કાયદાઓ કંઈ રાતોરાત નથી બનતા. કોઈ એક માણસ એને લાદી નથી દેતો, એ તો સદીઓ લાગે સમાજના અનુભવોમાંથી, સંઘર્ષોમાંથી, જરૂરિયાતોમાંથી ધીમે ધીમે જાણે કુદરતી રીતે વિકસે છે. ટૂંકમાં, કાયદા એ ઇતિહાસ અને સંસ્કૃતિની ઉપજ છે, લોકોના આત્માનું પ્રતિબિંબ છે. તો આટલી બધી ચર્ચા પછી જો આપણે મોન્ટેસ્ક્યુના મુખ્ય વિચારોનો સાર કાઢવો હોય તો શું કહી શકીએ? મને લાગે છે પહેલો અને સૌથી અગત્યનો મુદ્દો છે એક, કાયદાની સાપેક્ષતા અને સંદર્ભનું મહત્વ. કોઈ એક જ કાયદો કે સિસ્ટમ બધા માટે બેસ્ટ નથી. કાયદા હંમેશા જે તે સમાજના ચોક્કસ સંજોગો, એની સરકાર, એની આબોહવા, એમના સમય મુજબ, સંસ્કૃતિ, અર્થતંત્ર, ઇતિહાસ, ટૂંકમાં એના આત્માને અનુરૂપ હોવા જોઈએ.
આ વાત તો આપણા ભારત જેવા દેશ માટે કેટલી બધી લાગુ પડે છે. ક્યાંક બરફ, ક્યાંક રણ, ક્યાંક દરિયો, કેટલી બધી ભાષાઓ, ધર્મો, રિવાજો. અહીં વન સાઇઝ ફિટ્સ ઓલ ચાલે જ નહીં. કોઈ પણ કાયદો કે નીતિ બનાવતી વખતે આ સ્થાનિક આત્માને સમજવો જ પડે, નહીંતર એ સફળ ન થાય.
બરાબર. બીજો મુખ્ય સંદેશ બે, સ્વતંત્રતા ટકાવવી હોય તો સત્તાનું વિભાજન જરૂરી છે. જો લોકોની આઝાદી સાચવવી હોય, તાનાશાહીથી બચવું હોય, તો પાવર કોઈ એક જગ્યાએ ભેગો ન થવો જોઈએ. ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર, સત્તા વહેંચાયેલી હોવી જોઈએ અને એમની વચ્ચે સંતુલન હોવું જોઈએ. આપણું બંધારણ આના પર જ બનેલું છે અને એટલે જ ન્યાયતંત્રની સ્વતંત્રતા આટલી મહત્વની છે.
ત્રીજો મુદ્દો જે મને લાગે છે તે છે ત્રણ, સંયમનું મહત્વ, મધ્યમ માર્ગ. મોન્ટેસ્ક્યુ હંમેશા અતિરેકની વિરુદ્ધ હતા. કાયદા બહુ કડક નહીં, સજાઓ ક્રૂર નહીં, કરવેરા અસહ્ય નહીં. શાસનમાં હંમેશા એક બેલેન્સ, એક મર્યાદા હોવી જોઈએ. ઉગ્ર પગલાં ઘણીવાર નુકસાન કરે છે.
અને ચોથો મુદ્દો ચાર, સ્વતંત્રતા એટલે શું? તો કે કાયદાના રાજમાં સુરક્ષા. સ્વતંત્રતા એટલે મન ફાવે તે કરવાની છૂટ નહીં, પણ એવો ભરોસો કે કાયદો મારું રક્ષણ કરશે, કોઈ મારી સાથે મનસ્વી વર્તન નહીં કરી શકે. એ એક માનસિક શાંતિ છે, સુરક્ષાનો ભાવ છે.
મોન્ટેસ્ક્યુના પુસ્તકમાં અમુક વાક્યો તો એવા છે કે સીધા જ મગજમાં ઉતરી જાય, એમના વિચારોનો જાણે અર્ક. ચાલો એવા કેટલાક જોઈએ. એક, સત્તા જ સત્તાને રોકવી જોઈએ. કેટલું સરળ, પણ કેટલું ઊંડું. આમાં આખો ચેક્સ એન્ડ બેલેન્સીસનો સિદ્ધાંત આવી ગયો, સત્તાને કાબૂમાં રાખવાનો આ જ રસ્તો.
બે, દરેક સરકારનો બગાડ તેના મૂળભૂત સિદ્ધાંતોના ક્ષયથી શરૂ થાય છે. મતલબ, બંધારણ ગમે તેટલું સારું બનાવો, પણ જો એની પાછળના મૂલ્યો, પેલો સદ્ગુણ, પેલું સન્માન, એ જ નબળા પડી જાય તો પછી સિસ્ટમ ટકે નહીં. પાયો જ નબળો પડે તો ઇમારત પડી જાય.
ત્રણ, કાયદા જે લોકો માટે બનાવવામાં આવ્યા હોય તેમના માટે એટલા યોગ્ય હોવા જોઈએ કે એક રાષ્ટ્રના કાયદા બીજાને બંધબેસે તે માત્ર સંયોગ જ હોય. આ ફરી પેલી જ વાત, કાયદા સ્થાનિક હોવા જોઈએ, કોપી પેસ્ટ ના ચાલે. દરેક સમાજ અલગ છે.
કાયદાની ઢાલ હેઠળ અને ન્યાયના નામે ચાલતી ક્રૂરતાથી વધુ ક્રૂર કોઈ જુલમ નથી. આ બહુ મોટી ચેતવણી છે. જ્યારે કાયદાનો જ ઉપયોગ લોકોને હેરાન કરવા, દબાવવા માટે થાય, ન્યાયના નામે અન્યાય થાય, એનાથી ખરાબ બીજું કાંઈ નથી. કારણ કે એ ન્યાયનો દેખાવ કરીને આવે છે. મોન્ટેસ્ક્યુના વિચારો આજે આપણને ક્યાં કામ લાગે? પહેલું તો બંધારણ બનાવવામાં અને સુધારવામાં. સત્તાનું વિભાજન, ચેક્સ એન્ડ બેલેન્સીસ, આ તો આજે પણ કોઈ પણ લોકશાહી માટે પાયાની વાત છે. જ્યારે પણ આ બેલેન્સ બગડે છે ત્યારે તકલીફો શરૂ થાય છે.
બીજું, સરકારી નીતિઓ બનાવવામાં એમની સલાહ કે ભાઈ એક માં બધાને બંધ બેસે એવું ના વિચારો. આ આજે પણ એટલું જ સાચું છે. ભારતમાં કોઈ યોજના બને તો અલગ અલગ રાજ્યો, અલગ અલગ વિસ્તારોની સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક સ્થિતિ જોવી જ પડે. સ્થાનિક જરૂરિયાત સમજ્યા વગરની યોજનાઓ સફળ કેમ થાય?
ત્રીજું, ન્યાયતંત્રની સ્વતંત્રતાનું મહત્વ. લોકો સુરક્ષિત અનુભવે, કાયદાનું શાસન રહે, એ માટે જરૂરી છે કે આપણું ન્યાયતંત્ર કોઈના પણ દબાણ વગર નિષ્પક્ષ રીતે કામ કરી શકે. ચોથું, બીજા દેશોને સમજવામાં. શા માટે અમુક દેશોમાં લોકશાહી ચાલે છે, અમુકમાં નથી ચાલતી? દરેક દેશની રાજકીય સિસ્ટમ કેમ અલગ હોય છે? મોન્ટેસ્ક્યુ આપણને શીખવે છે કે એના માટે ઇતિહાસ, ભૂગોળ, સંસ્કૃતિ જેવા પરિબળો જોવા પડે.
અને છેલ્લે, ધીમા પણ મક્કમ સુધારાનું મહત્વ. મોન્ટેસ્ક્યુ ક્રાંતિ કરતા ઉત્ક્રાંતિમાં, એટલે કે ધીમા વિકાસમાં વધુ માનતા હતા. સમાજમાં એકદમ મોટા ફેરફારો કરવા કરતા સમાજના આત્માને સમજીને ધીમે ધીમે જરૂર પ્રમાણે સુધારા કરવા વધુ સારા છે. આખી ચર્ચા પછી મને જે વાત સૌથી વધુ ગમી ગઈ ને, એ છે કાયદાને જોવાની એમની રીત. કાયદો એટલે ખાલી નિયમો નહીં, પણ એ સમાજના દરેક પાસા સાથે, આબોહવા, રિવાજ, ઇતિહાસ, અર્થતંત્ર, આ બધા સાથે જોડાયેલો એક જીવંત ભાગ છે. આ કાયદાનો આત્મા શબ્દ જ કેટલો પાવરફુલ છે.
અને મારા માટે આ ચર્ચાએ ફરી એ વાત પર ભાર મૂક્યો કે પેલો સત્તાના વિભાજનનો સિદ્ધાંત કેટલો જરૂરી છે. સત્તા એક જગ્યાએ ભેગી થાય એ હંમેશા ખતરનાક રહ્યું છે અને રહેશે. અને બીજી વાત એ કે શાસન અને કાયદા માટે કોઈ એક જ રેડીમેડ જવાબ નથી. દરેક સમાજે પોતાની જરૂરિયાત, પોતાના આત્માને ઓળખીને પોતાનો રસ્તો બનાવવો પડે છે.
સાવ સાચી વાત. ટૂંકમાં કહીએ તો મોન્ટેસ્ક્યુ આપણને યાદ અપાવે છે કે સ્વતંત્રતા કંઈ એમનેમ નથી મળી જતી. એ એક નાજુક રચના છે જેને બહુ સાચવીને, સમજી વિચારીને, યોગ્ય સંસ્થાઓ અને સિદ્ધાંતોથી બનાવવી પડે છે અને સતત એની દેખરેખ રાખવી પડે છે. કાયદાનો આત્મા આપણને આ રચના સમજવા અને એને મજબૂત બનાવવા માટેના, શું કહેવાય, ઓજારો આપે છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.